વાર્ડ ત્રણ ક્લાસ નંબર ફોર.
નમો અરિહંતાય, નમો સીતાયમ, નમો આયરિયાણમ, નમો ઢાળ ત્રણ જે ગાથાનો સ્વાધ્યાય ચાલે છે એની આપણે એનો પાઠ કરીએ. પેજ નંબર 55. બીજી ઢાળ પહેલી ગાથા.
આત્મ કો હિત હે સુખ સો સુખ આકુલતા બિન કહીએ આકુલતા શિવ માહી ન સાથે શિવ મંગલા ગયો જઈએ સમ્યક દર્શન જ્ઞાન ચરણ શિવ મગજો દ્વિવિદ વિચારો જો સજ્ઞારતો તો નિશ્ચય કારણ સો
સેકન્ડ ગાથા પેજ 58.
પર દ્રવ્યન તે ભિન્ન આપ મે રુચિ સમ્યક ભલા હે આપ રૂપ કો જાન પણો સો સમ્યક જ્ઞાન કલા હે આપ રૂપ મે લીન
જો આપણે ત્રીજી ડાળના આધારે મોક્ષ માર્ગનું સાચું સ્વરૂપ શું છે એ આપણે સમજીએ છીએ. અત્યાર સુધી પહેલી બીજી ડાળમાં શેની વાત આવી ગઈ? ચાર ગતિના દુઃખ. જીવ હું પોતે ચાર ગતિમાં કયા દુઃખો ભોગવતો આવ્યો છું એ, અને કયા કારણે ભોગવતો આવ્યો છું એ ફર્સ્ટ અને સેકન્ડ ડાળનો ટોપિક હતો, રાઈટ? હવે હું કેવી રીતના સુખ પ્રાપ્ત કરી શકું એની વાત ત્રીજી ડાળમાં આવે છે. એમાં આપણે પહેલી ગાથા શરૂ કરી નાખી છે છેલ્લા બે ત્રણ ક્લાસથી. અત્યાર સુધી આપણે શું ભણ્યા? કે આત્માનું હિત શેમાં છે, આત્માને શું જોઈએ, આપણને શું કરવું છે, સુખ જોઈએ છે. અને સુખ કેવું હોવું જોઈએ? કે આકુળતા વગરનું હોવું જોઈએ, રાઈટ? અને આકુળતા ક્યાં નથી? મોક્ષમાં નથી. જેવા ભગવાન છે તો ત્યાં આકુળતા નથી. તો એવું આકુળતા વગરનું જે પદ છે એ આપણે પ્રાપ્ત કરવું હોય તો એને મોક્ષ માર્ગ કહેવાય છે. એ આપણે પાથ ફોલો કરીએ તેવું પદ આપણને મળે છે. હવે અહીંયા નીચે કહે છે કે એ મોક્ષ માર્ગ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રના કોમ્બિનેશનથી પ્રાપ્ત થાય છે. અને એ બે પ્રકારે કહેવામાં આવે છે. કયા બે પ્રકારે? નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર. તો આપણી આ નિશ્ચય અને વ્યવહારની વાત લાસ્ટ ક્લાસમાં બહુ ડિટેલમાં ચાલી હતી, એને થોડું રિવાઇઝ કરીને આગળ વધશું. નિશ્ચય કોને કહેવાય? કે જે સાચું વસ્તુ સ્વરૂપ છે એનું એમ ને એમ કહી દેવું એને કહેવાય નિશ્ચય. અને વ્યવહાર કોને કહેવાય? હા, જે સાચું તો નથી, જો નહીં તો બંને જ છે, નિશ્ચય અને વ્યવહાર. નહીં તો બેવ છે, પણ એક જેવું છે એવું કહેવાનો એંગલ છે, અને બીજું જેવું નથી પણ એમાં સહચર રૂપ છે એને રાઉન્ડ અબાઉટ વે, ઇન અ વે આપણે એને થોડું ડિટેલમાં જોશું, એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય છે. ફરીથી થોડુંક રિવાઇઝ કરીએ. આપણે લાસ્ટ ટાઈમ શું જોયું હતું એને જ થોડું ફરીથી રિવાઇઝ કરીએ છીએ. જીવના કયા મેઇન ગુણો લીધા હતા? કે જીવ તો દ્રવ્ય છે, બરાબર? એના કયા મેઇન ગુણો આપણે લીધા હતા? જીવના શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર ત્રણ ગુણ લીધા હતા, બરાબર, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર. એ જ્ઞાનની કેટલી ટાઈપ છે? બે પછી, પણ મેઇન તો પાંચ ભાગ, એના પાંચ ટાઈપ છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. એ પાંચના ડિટેલમાં હમણાં આપણે નથી જતા, એનું સ્વરૂપ પછી બહુ ડિટેલમાં વધારે આગળ છે. અત્યારના તો આપણે ખાલી શ્રુત જ્ઞાન જોઈએ છે. એ શ્રુત જ્ઞાનનું શું નેચર છે? કે જે ડાયરેક્ટ આપણે જાણીએ છીએ, આ પાંચ ઇન્દ્રિય આપણી છે ને, એ પાંચ ઇન્દ્રિય થ્રી, એના થ્રુ ડાયરેક્ટ જે આપણે જાણીએ છીએ એ તો મતિ જ્ઞાન કહેવાય છે. પાંચ ઇન્દ્રિય અને મન, એના થ્રુ જે આપણે ડાયરેક્ટ જાણીએ છીએ કે વિચાર કરીએ છીએ એ મતિ જ્ઞાન છે. પણ એ મતિ જ્ઞાનમાં હવે જે જાણ્યું એને ફર્ધર એનાલિસિસ કરવું, અથવા તો એ જે જાણ્યું એ ટોપિકથી કે ભાઈ આ, અચ્છા આના પપ્પા પ્રતિકભાઈ છે, પ્રતિકભાઈ હમણાં દેખાતા નથી પણ એ મારા ઇન્દ્રિયથી જણાતા નથી, પણ આને જોઈને એને પેરેલલ ટોપિકનો વિચાર કરવો અથવા તો એના કનેક્ટિંગ બીજી વસ્તુ વિચાર કરવી, એને કહેવાય શ્રુત જ્ઞાન, બરાબર. તો હવે શ્રુત જ્ઞાનમાં આત્મા ડાયરેક્ટ જણાતો નથી, પણ સમ્યક, આ તો જે સ્વાધ્યાય છે, સમ્યક દર્શન વખતે જે આત્માનો આનંદનો અનુભવ થયો, એ આનંદના અનુભવથી અચ્છા આત્મા આવો છે એમ જાણવું, એને કહેવાય ભાવ શ્રુત જ્ઞાન. સમજાય છે? ભાવ શુદ્ધ જ્ઞાન. બેઝિકલી જે જીવ પોતાના આત્માનો અનુભવ કરે છે અને અનુભવ કર્યા પછી હવે એને જ્ઞાનમાં ફીલ થાય છે કે એની આત્મા આવો છે, એવા જ્ઞાનને ભાવ શુદ્ધ જ્ઞાન કહેવાય છે. સમજાય છે? હવે જેને એવું ફીલ થઈ ગયું છે એને હવે બધી જ વસ્તુની બારામાં એકદમ ક્લેરિટી હોય છે. સોરી, કેવી ક્લેરિટી હોય છે? કે ના, આ શરીર જે છે એ હું મારું કહું છું પણ એકચ્યુઅલી મારું નથી, એકચ્યુઅલી તો હું જીવ છું. સમજાય છે? એવી રીતના કહેવામાં અને જાણવામાં અને માનવામાં જે ફરક છે એ ફરકને કહેવાય છે નય. એક છે નય અને એક છે પ્રમાણ. આ બે વર્ડ્સ આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા, કોઈ પણ વસ્તુ જેવી છે એને એક્ઝેક્ટલી બધા પડખેથી જાણીને એનું પિક્ચર જે આપણા જ્ઞાનમાં ઊભું થાય કમ્પ્લીટ, એને કહેવાય પ્રમાણ. બટ ઇટ કેનોટ બી એક્સપ્લેન્ડ ઇન વન વે, ઇન વન સેન્ટેન્સ. એટલે એક્સપ્લેન કરવા માટે અલગ અલગ એંગલથી એક્સપ્લેન કરવું, એને કહેવાય નહીં. સમજાય છે? કોઈ પણ વસ્તુ ગમે, એની સબસ્ટન્સ ઇઝ મલ્ટી ડાયમેન્શનલ. કેમ કે એનો સ્પર્શ છે, રસ છે, ગંધ છે, વર્ણ છે, એમાં ક્વોલિટીઝ છે કે ઘણી બધી ક્વોલિટીઝ છે, તો બધી વસ્તુ એકસાથે એક્સપ્લેન થઈ શકતી નથી. એ આપણા વાણીની લિમિટેશન છે. એકસાથે એક જ વસ્તુ એક્સપ્લેન થઈ શકે છે તો એને કહેવાય કોઈ પણ એક નયથી વાત થાય છે, બરાબર છે. આને કહેવાય નય, આને કહેવાય પ્રમાણ. તો જે જીવે આત્માને જાણ્યો, એ આત્માને જાણ્યા પછી હવે એ જીવને બધી જ વસ્તુનું ભેદ જ્ઞાન પ્રોપર છે, એના જ્ઞાનમાં બધું ક્લિયર છે, પણ તો પણ હજી સંસારમાં છે તો કેસે તો એમ જ ને, આ મારા મમ્મી છે, આ મારા પપ્પા છે, આ મારું ઘર છે. તો અંદર જાણે છે કે હું આત્મા છું ને આ બધું તો પર છે, પણ કહે છે એમ કે આ મારી મમ્મી છે, મારા પપ્પા છે, મારું ઘર છે. સમજાય છે? તો જે અંદર જાણે છે ને એને પાક્કો નિર્ણય છે, એને કહેવાય નિશ્ચય નય. નિશ્ચય નય. અને બીજો છે વ્યવહાર નય. સમજાય છે? વ્યવહાર એટલે શું છે? કે બહારમાં જે આપણો લૌકિક ઉપચાર માટે કન્વર્ઝેશન તો કરવું પડશે ને. આઈ વિલ ગીવ યુ અનધર એક્ઝામ્પલ. જેવી રીતના આપણે બધા જીવ છે, બરાબર, હવે મારે કોઈને બોલાવવું હોય, હું જીવ કહીને બોલાવું તો કોણ જવાબ આપશે મને? કોઈ જવાબ નહીં આપે ને. તો મારે જે ડે ટુ ડે વર્ક માટે તો કોઈ એક પર્સનને બોલાવવું હોય તો એના નામથી જ બોલાવવું પડે. એ નામથી બોલાવવું, દેટ ઇઝ કોલ્ડ વ્યવહાર. પણ એ જીવ છે એટલું આપણા જ્ઞાનમાં એબ્સોલ્યુટલી ક્લિયર છે, એને કહેવાય નિશ્ચય. નિશ્ચય એટલે જે રાઈટ છે, જે કરેક્ટ છે, એને એમનું એમ કહી દેવું. સમજાય છે? નિશ્ચય એટલે વસ્તુ જેવી છે એને એવું કેવું, એને કહેવાય નિશ્ચય. અને વ્યવહાર શું છે કે વસ્તુ એવી તો નથી, પણ એ નિશ્ચયને બતાવવા માટે થઈને એને યુઝ કરાય છે અથવા તો એનો એનો સપોર્ટ લેવાય છે, એને કહેવાય વ્યવહાર. સમજાય છે? હવે આપણે કોઈ કોઈ ફ્રેન્ડના લગ્નમાં ગયા હોય તો એ ફ્રેન્ડના મમ્મી પપ્પા હોય તો એને આપણે પણ મમ્મી પપ્પા કહી દઈએ ને ઘણી વાર, પણ દેટ ડઝન્ટ મીન કે મારા મમ્મી પપ્પા થઈ ગયા. એ ફ્રેન્ડના કાકા હોય તો આપણે પણ એને કાકા કહી દઈએ, પણ એ કહેવાની વસ્તુ છે. આપણે આવા આપણા ડે ટુ ડે લાઈફમાં આપણે આવા વ્યવહાર યુઝ કરીએ છીએ કે નહીં? અથવા અનધર એક્ઝામ્પલ, ઘરમાં કોઈ ગેસ્ટ આવે પછી જતા હોય તો આપણે શું કહીએ? આવજો આવજો પાછા આવજો. તો એ કે પાછા શું, જાઉં જ નહીં તો હું અહીંયા જ રહું છું. તો આપણને ગમે? ભાઈ કહેવાની વસ્તુ અલગ છે અને માનવાની વસ્તુ અલગ છે, બરાબર? એટલે આમાં માયાચારીની વાત નથી, યુ આર નોટ ચીટિંગ એનીબડી, પણ આ તો એક લૌકિક વ્યવહાર આપણો આમ જ ચાલે છે. સમજાય છે? તો લૌકિક વ્યવહારમાં જે કહેવાય એને કહેવાય વ્યવહાર નહીં. અને જે કરેક્ટ થિંગ આપણા મગજમાં, એટલે મગજમાં એટલે આપણા જ્ઞાનમાં આપણે જાણીએ છીએ અને માનીએ છીએ એને કહેવાય નિશ્ચય. ક્લિયર છે આટલું? એવી જ રીતે મોક્ષ માર્ગમાં આ હું જીવ છું એને જીવ જાણવો અને માનવો એને કહેવાય નિશ્ચય નહીં. કેમ કે કરેક્ટ તો ઈ જ છે, હું જીવ છું અને એને જીવ તરીકે જાણવો અને માનવો, દેટ ઇઝ કરેક્ટ, એને કહેવાય નિશ્ચય નહીં. અને એ જ મોક્ષ માર્ગનું રિયલ કારણ છે. વ્યવહાર શું છે? વ્યવહારથી એમ કહેવાય કે ભાઈ મંદિરમાં આવજો, વ્યવહારથી એમ કહેવાય ભાઈ સ્વાધ્યાય કરજો, વ્યવહારથી એમ કહેવાય કે ભાઈ સાત તત્વોનો નિર્ણય કરો, ભેદ વિજ્ઞાન કરો, કંઈક પુરુષાર્થ કરો, નહીં તો કેવી રીતના કામ ચાલશે તમારું? સમજાય છે? આ બધું વ્યવહારથી કહેવાય છે, પણ નિશ્ચય એટલે કે જે સાચું છે એવું. ઓકે, હવે આપણે અહીંયા વાત શું ચાલે છે? થર્ડ ડાલમાં આપણે વાત એ ચાલે છે કે જે નિશ્ચય નહીં છે એ જ સાચો રસ્તો છે. અહીંયા તો સાચું શું છે એ બતાવવા માટે જઈને આટલું એક્સપ્લેનેશન આપણે કર્યું, બરાબર? આપણો ભાવાર્થ ચાલતો હતો ઓન પેજ નંબર 56, એમાં આપણે પોઈન્ટ 1 અને પોઈન્ટ 2 થઈ ગયા છે. પોઈન્ટ 3 પણ આપણે ક્વિકલી વાંચી ગયા હતા, એમાં ધેર આર ફ્યુ થિંગ્સ વિચ આઈ નીડ ટુ ઇલાબોરેટ બેટર. આઈ વિલ જસ્ટ ગીવ યુ અ જિસ્ટ ઓફ પોઈન્ટ 1 એન્ડ પોઈન્ટ 2 અગેન, વી ડોન્ટ વોન્ટ ટુ રીડ અગેન. કહેવાનો મતલબ શું છે કે જ્યાં સુધી તમે કરેક્ટ વસ્તુ જાણતા નથી અને નિશ્ચય જાણતા નથી ત્યાં સુધી જે પણ વ્યવહાર કહેવામાં આવે છે બધો રોંગ છે. બુલેટ 1 અને 2 નો મેસેજ ઈ છે. જેવી રીતે કે સપોઝ કોઈ પાગલ હોય, ઈ પણ કોઈ વેડિંગમાં પહોંચી જાય, જેવી રીતના કે સપોઝ હું મારા ફ્રેન્ડના વેડિંગમાં ગયો છું, ઓલો પાગલ પણ આવી ગયો, બરાબર? હવે જે ફ્રેન્ડના કાકા છે એને મેં તો એને ફ્રેન્ડને જોઈને મેં પણ એને કાકા કીધા, અને ઓલો પાગલ પણ એને કાકા કહે છે, પણ મને ખબર છે કે મારા ફ્રેન્ડના કાકા છે એટલે હું કાકા કહું છું, એટલે મને બેક ઓફ ધ માઇન્ડ ઇટ ઇઝ ક્લિયર ટુ મી, જો આઈ એમ સેઇંગ એમ અંકલ, બેક ઓફ ધ માઇન્ડ ઇટ ઇઝ ક્લિયર ટુ મી કે ભાઈ મારા કાકા નથી એકચ્યુઅલી, રાઈટ? સો મારો નિશ્ચય બેક ઓફ ધ માઇન્ડ ઇઝ કરેક્ટ, ડિસિઝન મારું રાઈટ છે, પણ વ્યવહારમાં એમ કહેવાય છે. સો ધ ઓવરઓલ થિંગ ઇઝ કરેક્ટ, પણ ઓલો જે પાગલ છે એને બેક ઓફ ધ માઇન્ડ ક્લેરિટી નથી, એને તો એમ જ છે કે ભાઈ આનું નામ કાકા જ હશે કદાચ. સમજાય છે? અને પછી એ એને કાકા કહે છે તો એનું કમ્પ્લીટ થિંગ ઇઝ રોંગ. સમજાય છે? એ ક્લેરિટી આવે છે? એવી જ રીતે આપણે અહીંયા કેવું છે કે મોક્ષ માર્ગમાં કામ શું હતું કે ભાઈ પહેલાં તો જીવને જાણો, અને જીવને જાણ્યા પછી આમ ભેદ વિજ્ઞાન કરો, આમ સ્વાધ્યાય કરો, આમ સાત તત્વોનો નિર્ણય કરો, એ બધું, આમ પૂજા કરો, આમ ભક્તિ કરો, ઓલ ઓફ ધેટ ઇન્ક્લુડેડ, એ બધું તો વ્યવહાર હતું. હવે આપણે આત્માને જ નથી જાણ્યો અને આપણે પૂજા ભક્તિ ઉપવાસ આદિ કરીએ છીએ તો આપણું વ્યવહાર પણ ખોટું ને આ બી ખોટું. સમજાય છે? જેવી રીતના કે આઈ વિલ ગીવ અનધર એક્ઝામ્પલ કે આપણે એક સપોઝ એક ઓર્ફનેજ ખોલ્યું, હા, અને ઓર્ફનેજ એટલે અનાથ આશ્રમ ખોલ્યું આપણે. એ અનાથ આશ્રમનું કામ શું હતું? કે કોઈ અનાથ હોય એને આપણે રાખીએ, એનું પાલન પોષણ કરીએ અને એને સારું પડે, બરાબર. પણ હવે ઇટ બીકેમ ફેમસ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કે ભાઈ આ ઓર્ફનેજમાં જમવાનું બહુ સરસ મળે છે અને ગામના બધા જ આવવા લાગ્યા જમવા માટે. હા, તો હવે શું થાય છે કે હવે તો જમવામાં બાકી દુનિયા જ આવે છે. એટલે ધ હોલ ઇનિશિયલ પર્પઝ કે ધીસ ઇઝ એન ઓર્ફનેજ ઇઝ ડિફાઈડ, બરાબર. આપણું જે પહેલાંનો જે ઇન્ટેન્શન હતું કે ભાઈ આ આપણે અનાથ આશ્રમ ખોલ્યું છે એ તો ક્યાંય ચાલ્યું, બરાબર છે. આપણું અત્યારના કામ એના જેવું છે કે જૈન ધર્મમાં આપણને કરવાનું શું કીધું પહેલા, સૌથી પહેલું કામ તો એ જ કરવાનું કીધું કે ભાઈ હું જીવ છું એમ જાણો. કોઈ એકદમ નાનપણથી ક્લાસ કર્યા તો કોઈને જૈન બાલપોથી ખબર છે, નામ સાંભળ્યું છે, જે આટલા નાના છોકરાઓ એને એને શીખવાડાય. એમાં સૌથી પહેલું ચેપ્ટર કયું છે? હું જીવ છું, પછી મારામાં જ્ઞાન છે અને હું જ્ઞાનથી જાણું છું. શરીર અજીવ છે, શરીરમાં જાણતું નથી, બરાબર. એનામાં જ્ઞાન નથી ને એ જાણતું નથી. હવે આ તો ફર્સ્ટ ચેપ્ટર હતું, એના પછી દેવ દર્શન ને બધું પાછળથી આવ્યું. હવે આપણે ફર્સ્ટ ચેપ્ટર જ ફોલો ન કર્યું અને બાકી બધું આપણે કરીએ છીએ. આપણે રોજ મંદિર આવીએ છીએ, સરસ મજાના ભાવથી ભગવાન, અરે વાહ કેટલી સુંદર પ્રતિમા, કેટલી બ્યુટીફુલ દેખાય છે, જો સ્માઇલ આપે છે, સરસ પથ્થર, જરાય એક ડાઘો બી નથી, બરાબર. આપણી નજર ક્યાં જાય છે? ખાલી બાર બાર પથ્થર ઉપર જાય છે. અંદર જે ભગવાનનો જીવ કેવો છે એના ઉપર આપણું ધ્યાન જ જતું નથી, કેમ કે આપણે જે ક્રક્સ જે હતું એ ક્રક્સ તો જાણ્યું નહીં અને ઉપર ઉપરનું જાણી લીધું, સમજાય છે. તો એ જે ક્રક્સ જાણવાની જે વાત છે એને કહેવાય છે નિશ્ચય નય. અને જેને એવો નિશ્ચય પાક્કો હોય એવા જીવને બહારમાં કેવું હોય, તો બહારમાં એવું જોઈએ કે ભાઈ સવારના રોજ દર્શન પૂજન કરવા આવે જ, રોજ સ્વાધ્યાય આદિ કરવા આવે જ, રોજ આવી તત્વ ચર્ચા આદિ કરે, વેદ વિજ્ઞાન આદિ કરે, સાત તત્વોનો નિર્ણય કરે. પણ કોણ કરે? કે જેને હું જીવ છું પહેલા એવો ખ્યાલ હોય ઈ કરે. તો બહારથી તો ઓલાનું ડિસિઝન ખ્યાલ નથી આવતું ને, કેમ કે ઇટ ઇઝ બેક ઓફ ધ માઇન્ડ. કોઈ પણ જીવ હોય એનું એવું ડિસિઝન હોય કે ના હું જીવ છું, તો એ બહારથી ખ્યાલમાં નથી આવતું, બિકોઝ ઇટ ઇઝ એટ ધ બેક ઓફ ધ માઇન્ડ. એટલે સમજાવવા માટે એમ જ કહેવાય કે જે ધર્મી હોય છે એ આવું આવું કરે છે, દર્શન પૂજન કરે છે, સ્વાધ્યાય કરે છે, તત્વ નિર્ણય કરે છે. તો આપણે શું કર્યું? એમને કોપી કરવા લાગ્યા કે એમણે દર્શન કર્યા ચલો આપણે પણ કરીએ, એમણે પૂજન કર્યું આપણે પણ કરીએ, સમજાય છે કે નહીં? આ આપણા મિથ્યા દ્રષ્ટિ જીવની આ મિસ્ટેક થાય છે. અચ્છા, થોડો સાઈડ ટોપિક હું લઉં છું. મને કહો, આપણે પૂજા રોજ કરીએ છીએ, બરાબર. આપણે કેવી રીતના પૂજા કરીએ છીએ એને એક પર્ટિક્યુલર ટર્મ છે જેને સ્વાધ્યાયને ખબર હશે. સેનાથી પૂજા કરીએ છીએ? અષ્ટ દ્રવ્યથી. એટલે એને કહેવાય છે દ્રવ્ય પૂજા કરીએ છીએ, બરાબર. આઠ દ્રવ્ય આમથી આમ આપણે નાખીએ છીએ. એ આમથી આમ શું કામ નાખીએ છીએ? બસ કોઈ નાખે છે એટલે નાખીએ છીએ કે આપણને પણ ખબર છે શું કામ નાખીએ છે? કેટલાને ખબર છે આઠ દ્રવ્ય શું કામ આપણે આમથી આમ નાખીએ છીએ? કોઈને નહીં. એનું છે ને બહુ સરસ ડિસ્ક્રિપ્શન આપણી પૂજાની બુકમાં જ આગળ આપ્યું છે, એટલે એક દિવસ ખોલીને વાંચો, બહુ સરસ છે. એક દિવસ જો તમને ટાઈમ ન બી હોય ને તો એક દિવસ પૂજા સ્કીપ કરીને પણ એ વાંચો, કેમ કે જ્યાં સુધી આપણે શું કામ કરીએ છીએ એ જ ખ્યાલ નથી તો શું કરીએ છીએ? તો પછી હા સરસ, બહુ સરસ રાગ છે, અરે વાહ કેટલી કેટલું સરસ ટ્યુન છે, ઓલું મ્યુઝિક બહુ સરસ વાગે છે, માં મજા આવી ગઈ. શું મજા આવી? કે ઓલું ખાલી સરસ સરસ સાંભળું એની મજા આવી. હા, શું કહો છો?
સિસ્ટમ જેને
સિસ્ટમ છે, પણ સિસ્ટમ શું કામ છે? એ તો આપણું એક, વી શુડ ઓલવેઝ હેવ એન એપ્ટિટ્યુડ ઓફ આસ્કિંગ વાય, કે વાય એમ આઈ ડુઈંગ ઇટ ધીસ વે. એના રીઝન્સ આર ઓલ ઓફ ધેમ આર દેર ઇન આપણા બુક્સમાં જ, વી જસ્ટ હેવ ટુ ઓપન ઇટ અને રીડ, સમજાય છે. આગળ વધીએ. અહીંયા વાત શું ચાલે છે કે નિશ્ચય નહીં કોને કહેવાય ને વ્યવહાર નહીં કોને કહેવાય, રાઈટ. તો હવે જેને નિશ્ચય એટલે કે એકચ્યુઅલ ક્રક્સ વસ્તુ ખબર નથી એનું વ્યવહાર પણ ખોટું છે એમ કહેવાય. હવે સપોઝ હું પૂજા કરું છું અને કોઈ નાનું બાળક હોય એ પણ પૂજા કરે છે, પણ હવે સપોઝ મને ખબર હોય કે પૂજા હું શું કામ કરું છું, હું જીવ છું, કેવા ભગવાન છે, અને હું આમ આમ પછી એમની પૂજા ભક્તિ કરું છું, બોલો નાનો બાળક તો એને હું જે કહું એ નાખી દે આમથી આમ, સમજાય છે? તો એને એનો તો વ્યવહાર પણ રોંગ છે, ભલે પૂજા બી કરતો તો પણ એ રોંગ છે. કેમ? કેમ કે એને ખબર જ નથી કે શું કરે છે. એવી જ રીતે અહીંયા વાત કોની ચાલે છે કે જે એક સમ્યક દ્રષ્ટિ જીવ હોય અને આપણા જેવા મિથ્યા દ્રષ્ટિ જીવ હોય. તો સમ્યક દ્રષ્ટિ જીવ, હું જીવ છું, મારામાં પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાની તાકાત છે અને અત્યારના મારી આવી પામર દશા છે બીકોઝ ઓફ માય ઓન મિસ્ટેક, એટલું બધું એમને ક્લેરિટી છે. વેર એઝ મિથ્યા દ્રષ્ટિ જીવને કાંઈ ક્લેરિટી જ નથી, એ તો હું જીવ છું એમ માનતો જ નથી, હું તો શરીર માનું છું, છે ને? તો એની પૂજા ભક્તિ ઉપવાસ આદિ બધું જ ખોટું છે, એટલે કે એનો વ્યવહાર પણ રાઈટ નથી. જેનો નિશ્ચય રાઈટ હોય એનો વ્યવહાર રાઈટ હોય. આપણે આગળ વધીએ. પોઈન્ટ નંબર 3 ઓન પેજ 57. જીવ નિજ જ્ઞાયક સ્વભાવના આશ્રય વડે નિશ્ચય રત્નત્રય પ્રગટ કરે ત્યારે સર્વજ્ઞ કથિત, એટલે ધેર આર 3 or 4 લાઇન્સ, હું ખાલી વાંચી જાઉં છું, પહેલાં સાંભળો. સર્વજ્ઞ કથિત નવ તત્વો સાચા દેવશાસ્ત્રની શ્રદ્ધા સંબંધી રાગ મિશ્રિત વિચારો મંદ કષાય રૂપ શુભ ભાવ તે જીવને પૂર્વે હતો તેને ભૂત નૈગમ નહીંથી વ્યવહાર કારણ કહેવામાં આવે છે. આનો શું મિનિંગ છે ખાલી એટલું સમજો કે જે જીવ સપોઝ હું આજે મારા જીવને ઓળખું છું કે હું જીવ છું, એવી રીતે હું ઓળખું છું, તો મારા જે હું પહેલાં પણ પૂજા આદિ કરતો હતો કે સ્વાધ્યાય આદિ કરતો હતો એને પહેલાં હું કરતો હતો અને એને કારણે મને આ મારા આત્માની ઓળખ થઈ છે એમ કરીને એને પણ મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એ ખાલી એક કહેવાની પદ્ધતિ છે. ફોર એક્ઝામ્પલ કે જ્યારે આપણે સપોઝ કિચનમાં જઈએ અને કોઈ પૂછે શું બનાવો છો તો આપણે શું કહીએ, ગુલાબજાંબુ બનાવું છું, ફોર એક્ઝામ્પલ. હા, તો હજી તો એન્ટર થયા છે, હજી તો કાંઈ લીધું બી નથી, વાસણ નથી લીધું, કાંઈ નથી લીધું, પણ આપણે શું કામ કહીએ છીએ ગુલાબજાંબુ બનાવીએ છીએ, કેમ કે વી આર સ્ટાર્ટિંગ ધ પ્રોસેસ અને ઇવેન્ચ્યુઅલી ગુલાબજાંબુ બનશે, કરેક્ટ? તો આને કહેવાય કે ભવિષ્યમાં ગુલાબજાંબુ બનવાના છે, એટલે એનો આરોપ આપીને હમણાં પણ એમ કહી દેવાય કે ભાઈ ગુલાબજાંબુ બનાવી, બરાબર? અથવા તો સેમ એક્ઝામ્પલ કે સપોઝ આપણે કિચનમાં 4 o'clock એન્ટર થયા હોય અને કોઈ એમ પૂછે કે આજે શું બનાવ્યું તો આપણે કહીએ રોટલી દાળ ભાત શાક બનાવ્યું. પણ ક્યારે બનાવ્યા? એ તો ક્યારના બનાવી લીધા, 11-12 વાગે બનાવી લીધા, પણ નાઉ ઇટ ઇઝ 4 o'clock. પણ ભૂતકાળમાં એવું બનાવ્યું હતું એટલે અત્યારના પણ એમ કહી દેવાય કે ભાઈ હું રોટલી દાળ ભાત શાક બનાવ્યું, સમજાય છે? એવી જ રીતે અહીંયા કે કોઈ જીવ સ્વાધ્યાય આદિ કરતો હોય, પૂજા આદિ કરતો હોય, પણ એ ત્યાં સુધી એને સાચું ન કહેવાય જ્યાં સુધી પોતાને આત્માને ન જાણે. પણ એકવાર જો આત્માને જાણી લે તો પછી આ પૂજા સ્વાધ્યાય આદિ જે કરે છે એને પણ એક આરોપ અપાય કે આ પણ મોક્ષ માર્ગ છે. કયા કયા એંગલથી? કે પહેલાં આવું કરતો હતો અને હવે એને જીવની જાણ થઈ છે, એટલે ભૂત એને નૈગમ નહીં કહેવાય, ભૂત નૈગમ નહીંથી એમ કહેવાય છે કે આ પણ મોક્ષ માર્ગ છે, સમજાય છે? બેઝિકલી મેસેજ બહુ સિમ્પલ છે, વર્ડિંગ્સ થોડા અઘરા છે, ભૂત નૈગમ નહીં થોડું ડિફિકલ્ટ લાગે, પણ ખાલી એટલું છે કે પહેલાં આવું કરતા હતા અને એને કારણે આમ થયું એટલે એમ કહેવાય કે ભાઈ આવું કરે છે. આગળ વળી તે જ જીવને નિશ્ચય સમ્યક દર્શનની ભૂમિકામાં શુભ રાગ અને નિમિત્તો કેવા પ્રકારના હોય તેનું સહચરપણું બતાવવા માટે વર્તમાન શુભ રાગને વ્યવહાર મોક્ષ માર્ગ કયો. હવે આ થોડું એક્સપ્લેન કરવું પડશે એટલે અહીંયા ધ્યાન આપો. આઈ એમ ગોઈંગ ટુ ઇન્ટ્રોડ્યુસ અ ન્યુ કોન્સેપ્ટ, એટલે ધ્યાન આપજો, પણ આને ખ્યાલમાં રાખજો, એટલે વી વિલ ઇવેન્ચ્યુઅલી કમ બેક હિયર. પહેલા બહુ કોર્સ એક્ઝામ્પલ આપું છું. સપોઝ સપોઝ આપણે એમ કહીએ કે મેં ગુલાબજાંબુ ખાધું, સપોઝ સિમ્પલ સેન્ટેન્સ, આઈ એટ ગુલાબજાંબુ. આમાં સબ્જેક્ટ કોણ છે? સબ્જેક્ટ કોણ છે? આઈ. સબ્જેક્ટ એટલે કરતા કોણ છે? હું છું. ઓબ્જેક્ટ શું છે? ગુલાબજાંબુ. અને એક્શન શું છે? ખાધું. ઈટિંગ ઇઝ ધી એક્શન, કરેક્ટ? કોઈ પણ એક્શન થાય ને ત્યારે ઇવન આપણા ગ્રામર પ્રમાણે દેર ઇઝ અ સબ્જેક્ટ, દેર ઇઝ એન ઓબ્જેક્ટ, દેર આર અધર થિંગ્સ, બરાબર? આટલું ખ્યાલમાં આવે છે? કોઈ પણ ક્રિયા થાય ત્યારે કરતા હોય, કર્મ હોય, બધું હોય, બરાબર? આપણે શાસ્ત્રીય ભાષામાં કેટલી વસ્તુ હોય? છ વસ્તુ હોય. કઈ છ હોય? નામ ખબર છે? કાંઈ વાંધો નહીં. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકાર, ષટકારક કહેવાય. એનીવે, એટલે કોઈ પણ એક્શન થાય છે ત્યારે આટલી વસ્તુ હોય છે. હવે એક્શન કરી કોણે? ઇંગ્લિશમાં જવાબ જો, ગ્રામર પ્રમાણે કોણે એક્શન કરી? આઈ, એટલે સબ્જેક્ટે એક્શન કરી, રાઈટ? એક્શન ઇઝ ઓલવેઝ ડન બાય સબ્જેક્ટ. અને વોટ ઇઝ ધ રોલ ઓફ ધી ઓબ્જેક્ટ? એના ઉપર એક્શન થાય છે, કરેક્ટ? એના ઉપર એક્શન થાય છે. નાઉ ધીસ ઇઝ અ જનરલ એક્ઝામ્પલ. હવે આપણે જૈન ધર્મમાં આવીએ છીએ. જૈન ધર્મમાં શું છે કે ઓલવેઝ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, ઓકે એક મિનિટ, ત્યાં નથી જવું. વોટ આઈ વોન્ટ ટુ એક્સપ્લેન ઇઝ કે કોઈ પણ એક્શન થાય ને ત્યારે દેર આર ક્વાઇટ અ ફ્યુ થિંગ્સ. સપોઝ એક પોટ કોઈએ બનાવ્યો, કુંભારે એક પોટ બનાવ્યો, રાઈટ? તો હવે એ પોટમાં સબ્જેક્ટ કોણ છે? કોના ઉપર એક્શન થઈ? માટી ઉપર. તો જેનામાં એક્શન થઈને વસ્તુ બને એને શું કહેવાય? એને કહેવાય ઉપાદાન. જેનામાં એક્શન થઈને વસ્તુ પોતે જ બને એને કહેવાય ઉપાદાન, કરેક્ટ? પણ કોઈ પણ એક્શન થવા માટે જરા મેની સપોર્ટિંગ વસ્તુઓ એને કહેવાય નિમિત્ત. તો હવે પોટ બનાવવા માટે નિમિત્ત કોણ કોણ છે? ઘણી બધી વસ્તુ છે. વ્હીલ છે, જે કુંભાર છે, અથવા તો એ પર્ટિક્યુલર ટાઈપનું એટમોસ્ફિયર છે, અથવા તો એને બેક કરવા માટે જે ઓલું કિલ્ન હોય એ છે, ધેર આર મેની થિંગ્સ, બરાબર? ઉપાદાન ઇઝ ઓલવેઝ વન, નિમિત કેન બી મેની. સમજાય છે? ઉપાદાન નિમિત્તનો કોન્સેપ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે જૈન ધર્મમાં પાંચ કોન્સેપ્ટ સમજવા બહુ ઇમ્પોર્ટન્ટ ગણાય. કયા પાંચ? ઉપાદાન નિમિત્ત, નિશ્ચય વ્યવહાર અને ક્રમબદ્ધ પર્યાય. અત્યારે આપણે નિશ્ચય વ્યવહાર ને ઉપાદાન નિમિત્તમાં જઈએ છીએ. ક્રમબદ્ધ પર્યાય હમણાં નથી જોવું, એ સમ અધર ટાઈમ, કેમ કે એ આખો અલગ ટોપિક છે. અહીંયા શું કહેવાનો મતલબ છે કે જેમાં કોઈ પણ એક્શન થાય એને ઉપાદાન કહેવાય અને બાકીની સપોર્ટિંગ વસ્તુઓને નિમિત્ત કહેવાય. હવે ફરીથી આપણે સેન્ટેન્સમાં આવી જઈએ, નિશ્ચય વ્યવહારવાળામાં જ. સો વી આર ઓન લાઈન નંબર 6 ઇન બુલેટ નંબર 3. વળી તે જ જીવને નિશ્ચય સમ્યક દર્શનની ભૂમિકામાં, મતલબ કે એ જીવને સમ્યક દર્શન થયું. સમ્યક દર્શનનો મતલબ શું છે? કે એ જીવને સાચી શ્રદ્ધા થઈ કે ના, હું જ જીવ છું, બરાબર? હવે એવો એને કોન્ફિડન્સ એકવાર આવી ગયો, એના પછી શુભરાગ. શુભરાગ એટલે શું? કે એ જીવને કંઈ પણ પૂજા ભક્તિ આદિ કરવાનો ભાવ જે અંદરથી આવે, ગુડ ભાવ, એને કહેવાય શુભરાગ. સારો ભાવ એને કહેવાય શુભરાગ. તો શુભરાગ અને કેવા અને નિમિત્તો કેવા પ્રકારના હોય છે? નિમિત્ત એટલે શું? અહીંયા કે હવે એને જે પણ ભાવ આવ્યો તો સપોર્ટિંગ મંદિર હશે, કંઈક દ્રવ્ય હશે, અથવા તો એને પૂજાના કપડાં હશે, એને ઉપવાસ આદિ કરવું છે તો એની જે પણ એ ક્રિયા માટેના સાધનો હશે એ બધું અહીંયા નિમિત્ત છે. સમજાય છે? તો શુભરાગ અને નિમિત્તો કેવા પ્રકારના હશે તેનું સહચરપણું, સહચરપણું એટલે કે સાથે છે, એ બતાવવા માટે વર્તમાન શુભરાગને વ્યવહાર મોક્ષ માર્ગ કયો છે. ઓકે, આઈ એમ ગોઈંગ ટુ સ્ટેપ બેક. ફરીથી એક આખું કોન્ટેક્સ્ટ સમજો. આ આખા શાસ્ત્રમાં વાત શું ચાલે છે? કે જીવ અનાદિકાળથી દુઃખ ભોગવે છે. કયા કારણથી દુઃખ ભોગવે છે? તો મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને કારણે. હવે સુખી થવાનો ઉપાય શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. હવે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને સમજાવવા માટે બે નહીં કીધા, નિશ્ચય નહીં અને વ્યવહાર. નિશ્ચય નહીં એટલે શું? કે પહેલેથી તમે આપણને એલર્ટ કરી દીધું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એકચ્યુઅલી ઇઝ ધીસ, એકચ્યુઅલી ઇઝ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. પણ હું એટલું કહીશ તો તમને નહીં સમજાય, એટલે આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ અનધર વે, જેને કહેવાશે વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. એ વ્યવહારને સાચું નહીં માનતા એ બધું અત્યારના કહે છે, કે એને સાચું માનશો તો યુ વિલ ગેટ કન્ફ્યુઝ. એકચ્યુઅલી તો આ છે, પણ એને બીકોઝ આ બધું એને સપોર્ટિંગ ત્યારે હોય છે એટલા માટે આને પણ વ્યવહાર કહેવામાં આવે છે, રાઈટ? હવે એકચ્યુઅલી શું છે એ સેકન્ડ ગાથા હમણાં કહેશે, જે આપણે થોડીક વારમાં જ લેશું. એકચ્યુઅલી નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, તમે આટલું કરો એટલે તમને મોક્ષ માર્ગમાં યુ હેવ એન્ટર્ડ. પણ જ્યારે તમે એવું કરશો ત્યારે સાઈડમાં ઓટોમેટિકલી તમને એવા મંદિર આદિ નિમિત્તો હશે, તમારા ભાવો એવા શુભ રાગના હશે. એને એટલા માટે થઈને, બીકોઝ દે આર ધેર, એટલા માટે એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. બીકોઝ કુંભાર, ચાક આદિ દે આર ધેર, એટલે એને નિમિત્તથી કહેવાય છે કે એને ઘડો બનાવ્યો. કુંભારે ઘડો બનાવ્યો કે નહીં? યસ બનાવ્યો, કોણ ના પાડે છે. પણ કેવી રીતના બનાવ્યો? કે નિમિત્ત કારણથી બનાવ્યો. એકચ્યુઅલી તો માટીએ બનાવ્યો, રાઈટ? ઓકે. નિમિત્ત અને ઉપાદાન અને એની સાથે નિશ્ચય વ્યવહાર બે વસ્તુ સમજાય છે? કોઈને આમાં કઈ ડાઉટ છે? કોઈ નવા હોય ને કઈ ન સમજાયું હોય? ઓકે, આગળ વધીએ. શુભ રાગને વ્યવહાર મોક્ષ માર્ગ કયો તેમ કહેવાનું કારણ એ છે કે તેથી જુદા પ્રકારના નિમિત્તો એ દશામાં કોઈને હોઈ શકે જ નહીં. આપણે એમ કહીએ કોઈ કે સપોઝ હું આત્મા છું, મેં જાણી લીધું પ્રોબ્લેમ શું છે, બટ દેન આઈ એમ સિટિંગ ઇન અ બાર ડ્રિંકિંગ, અથવા તો આઈ એમ વોચિંગ અ મૂવી ઇન અ થિયેટર, તો એ જાતના નિમિત્તો હોઈ શકે જ નહીં. સમજાય છે? કે જે જીવે પોતાને હું જીવ છું એમ જાણવું હોય તો સામે ઓટોમેટિકલી નિમિત્ત પણ એવા જોઈએ કે ભગવાન હોય અથવા તો શાસ્ત્ર હોય, જેના માધ્યમથી એ પોતાને જીવ જાણે. આગળ એ પ્રકારે નિમિત્ત વ્યવહાર, એ પ્રકારે નિમિત્ત વ્યવહાર હોય છે તો પણ તે ખરું કારણ નથી. વ્યવહાર હોય છે પણ દેટ ઇઝ નોટ એકચ્યુઅલી ટ્રુ. કે વ્યવહારમાં દેવ શાસ્ત્ર ગુરુને કારણ કેવા છે કે ભાઈ ભગવાનના દર્શન કરો તો તમે આમ ઘણી વાર, હવે સપોઝ વેન યુ મે હિયર સમવેર એલ્સ, ભગવાનની ભક્તિ કરો ભાઈ એ જ મોક્ષનું કારણ છે, અથવા તો તમે દેવ શાસ્ત્ર ગુરુ કયા સાચા છે એ જાણો એ જ મોક્ષનું કારણ છે. અરે સાચા ગુરુને ઓળખો એ તમને મોક્ષમાં લઈ જશે. સમજાય છે? આવી બધી વાતો કહેવાય છે પણ એ વ્યવહારથી કહેવાય છે, એ એકચ્યુઅલી કરેક્ટ નથી. એકચ્યુઅલી કરેક્ટ શું છે? કે હું મારા આત્માને જાણું અને એમાં જ સ્થિર થઈ જાઉં, એ એકચ્યુઅલ કારણ છે. એ એકચ્યુઅલ કારણ પણ હમણાં આપણે આવે છે. આગળ ફોર્થ પોઈન્ટ, આત્મા પોતે જ સુખ સ્વરૂપ છે, તેથી આત્માના જ આશ્રયે સુખ પ્રગટ થઈ શકે છે. કોઈ પણ નિમિત્ત કે વ્યવહારના આશ્રયે સુખ પ્રગટ થઈ શકે નહીં. આ તો સ્ટ્રેટ ફોરવર્ડ છે, એમાં કંઈ એક્સપ્લેનેશનની જરૂરત નથી. આગળ જઈએ. મોક્ષ માર્ગ તો એક જ છે, તે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રૂપે છે. એટલે ઘણી જગાએ કદાચ તમે એમ પણ કદાચ સાંભળો કે ભાઈ એક ભક્તિ માર્ગ છે, એક જ્ઞાન માર્ગ છે, અથવા તો એક ચારિત્ર માર્ગ છે. બરાબર, આ ત્રણ માર્ગ ખાલી કહેવાના છે, એ પણ વ્યવહાર છે, એવું એકચ્યુઅલી નથી. જેને સમ્યક દર્શન થાય એમાં કોઈક જીવ એવા દેખાય કે જે ભક્તિ કદાચ કરતા હોય, કોઈક સ્વાધ્યાય આદિ વધારે કરતા હોય, અથવા કોઈ તપ આદિ વધારે કરતા હોય, એટલે એમ કહી દેવાય કે ભાઈ ત્રણ અલગ અલગ રીતે કદાચ હોઈ શકે. પણ એકચ્યુઅલ કારણ શું છે? કે પોતાના આત્માને જાણો. બધેથી ઘૂમી ફરીને વાત તો અહીંયા જ આવશે, પોતાના આત્માને જાણવું એ જ એકમાત્ર કારણ છે. આગળ જોઈએ. જો આ લાસ્ટ પોઈન્ટ જે સિક્સ પોઈન્ટ છે એ મોક્ષમાર્ગ પ્રકાશક નામનું એક શાસ્ત્ર છે, એમાંથી વર્બેટિમ લીધેલું છે. હવે મોક્ષ માર્ગ કઈ બે નથી, પણ મોક્ષ માર્ગ નું નિરૂપણ બે પ્રકારથી છે. નિરૂપણ એટલે કે વર્ણન, એક્સપ્લેનેશન. જ્યાં સાચા મોક્ષ માર્ગ ને મોક્ષ માર્ગ નિરૂપણ કર્યો તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. સપોઝ આપણને અહીંયાથી ફોર એક્ઝામ્પલ, મારા મામા વાલ્કેશ્વરમાં રહે છે, બરાબર, અને મારે મામાને મળવું છે, તો નિશ્ચય મામાને મળવાનો માર્ગ શું છે? મામાના ઘરે જાઓ, મળી લો, રાઈટ? હવે આટલું કહેવાથી સમજાતું નથી કે મામાના ઘરે જાઓ ને મળી લો એટલે શું, કેવી રીતના જાઓ? એટલે વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે ભાઈ ટ્રેન પકડ તો તું મળી શકીશ, બરાબર, અથવા તો તું બસ પકડ તો તું મળી શકીશ. અરે એમના ઘરે જઈને દાદરા તો ચડ તો તું મળી શકીશ. આ બધું ખાલી કહેવાની વસ્તુ છે. એક્ચ્યુઅલ શું છે કે ભાઈ એમના ઘરે જાઓ ને મળી, દેટ ઇઝ એક્ચ્યુઅલ. પણ ખાલી એટલું કહેવાથી સમજાતું નથી, એટલે આ બધું રાઉન્ડ અબાઉટ ખાલી કહેવામાં આવે છે. સમજાયું? આગળ ચાલો. જ્યાં સાચા મોક્ષ માર્ગ નું નિરૂપણ કરે તે નિશ્ચય મોક્ષ માર્ગ છે, તથા જ્યાં જે મોક્ષ માર્ગ તો નથી પરંતુ મોક્ષ માર્ગ નું નિમિત્ત છે વા સહચારી છે. આ સહચારી વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એક્ચ્યુઅલ તો નથી પણ જેને જેને એક્ચ્યુઅલ હોય છે એને બહારમાં આવું દેખાય છે. સમજાય છે? એટલે એને પણ સાથે સાથે કહી દેવાય કે ભાઈ હા આ પણ મોક્ષ માર્ગ છે. કેમ કે જે સંસારી જીવો છે એને સાવ ઓલા બીજા કંઈકમાં હોય, પિક્ચર આદિ જોવામાં વ્યસનોમાં હોય, કોઈ એડિક્શન્સમાં હોય, ત્યાંથી છોડાવવા માટે એને આ જ દેખાડવું પડે કે ભાઈ જો આવું હોય, મંદિર જવું જોઈએ, રાત્રિ ભોજન ન કરવું જોઈએ, કાંદા બટેટા ન ખાવા જોઈએ. કેમ કે જે જીવ પોતાના આત્માને જાણતો હોય એને આવું હોય છે. એટલે ઓલો જે સાવ બહાર હોય એને આત્મા કેવી રીતના બતાવવો? એને તો કઈ નહીં તો ભાન જ ન પડે. સમજાય છે ને? એટલે પહેલા ત્યાંથી છોડાવીને અહીંયા લઈ આવે, પછી અહીંયાથી છોડાવીને આત્મામાં લઈ આવે. સમજાય છે? આગળ ત્યાં તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષ માર્ગ છે. ઉપચાર એટલે ખાલી કેઝ્યુઅલ રીતે એને કહી દીધું કે ભાઈ આ પણ મોક્ષ માર્ગ છે, પણ એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ ટ્રુ. કારણ કે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. એટલે ઓલવેઝ નિશ્ચય વ્યવહારનું આવું જ એક કોમ્બિનેશન હોય છે કે જેવી રીતના સપોઝ કોઈને ડૉક્ટર થવું હોય તો ડૉક્ટર થયેલાને કમસે કમ 12th નોલેજ તો હોવું જોઈએ ને, તો જ આગળ ડૉક્ટરીનું ભણી શકે. તો એમ કહેવાય કે ભાઈ ડૉક્ટર થવું છે તો શું કરવું? તો ભાઈ ડૉક્ટરીની બુક વાંચ, દેટ ઇઝ ધ નિશ્ચય. પણ ખાલી એટલું કહેવાથી સમજાતું નથી, એટલે એને પહેલેથી જ એમ કહેવાય કે ભાઈ પહેલાં તું કિન્ડર ગાર્ડનમાં જા, પછી તું 1st to 10th ભણ, પછી તું કોલેજમાં જા, સાયન્સ લેજે, બાયોલોજી લેજે, પછી હવે તું ડૉક્ટરીમાં આવ ને આ ભણ. આ બધું જે કીધું એ કહેવાય વ્યવહાર. સમજાય છે? આગળ. કારણ કે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે, અર્થાત સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષ માર્ગ જાણવો. ખાલી એક એક્સપ્લેનેશનની અપેક્ષાએ બે અલગ અલગ એંગલથી કહેવામાં આવે છે, પણ એક નિશ્ચય મોક્ષ માર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષ માર્ગ છે એમ બે અલગ અલગ માનવા એ મિથ્યા છે અથવા એ રોંગ છે. આટલું ક્લિયર છે? નાઉ બિફોર આઈ ગો ફર્ધર આઈ વોન્ટ ટુ ગીવ સમ ટાઈમ. કોઈને કઈ ક્વેશ્ચન છે? 5 મિનિટ. કેમ કે આ નહીં સમજાય ને તો પછી આગળ, ઓકે આઈ વિલ ગીવ યુ અ ગ્લિમ્પ્સ. આગળ શું છે? આગળ જે સેકન્ડ ગાથા છે ને એક ગાથામાં નિશ્ચયનું વર્ણન કરી નાખશે, બાકીની નેક્સ્ટ 14-15 ગાથો બધું વ્યવહારનું વર્ણન છે. હવે આ ઓવરઓલ આખું પિક્ચર નહીં સમજાય તો આખી થર્ડ ડાલ નહીં સમજાય. એટલે કોઈને આમાં કંઈ પણ ક્વેશ્ચન છે, કંઈ ડાઉટ છે, કંઈ ન સમજાયું હોય એવું, હા પ્લીઝ. બહુ ફરક છે. કેવી રીતના એ સમજો. જેવી રીતના અગેન કમિંગ બેક ટુ ઓરિજિનલ જ્ઞાન, એમાં ભાવ શોધના. ઓકે આઈ વિલ જસ્ટ સે સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન, બરાબર. એ ભાવશુ જ્ઞાન ને બધા મને જોઈએ સમ્યક જ્ઞાન. હવે એમાં એક છે પ્રમાણ, એક છે નય, આ નયમાં છે નિશ્ચય, અને વ્યવહાર, રાઈટ? હવે નિશ્ચયમાં કેવું છે ખબર છે? નિશ્ચયમાં એવું છે કે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે ને કે તું ભગવાન છે અને તારી જાતને ભગવાન માન. તો અત્યારે હું ભગવાન દેખાઉં છું? ભગવાન તો હું દેખાતો નથી, બરાબર? અથવા તો ગુરુદેવશ્રીનું બીજું ફેમસ કોટ કયું છે કે તીર્થંકર સર્વજ્ઞ દેવ પરમાત્મા 100 ઇન્દ્રોની હાજરીમાં સમો શરણમાં શું ફરમાવતા હતા? ભગવાન મને કહે છે કે તું પરમાત્મા જેમ નક્કી કર. હવે અત્યારના ભગવાનનું સમો શરણ છે, હું તો અંદર ભક્ત થઈને આવ્યો છું, બરાબર? તો હું ભગવાન દેખાતો તો નથી, પણ મારામાં એવું પોટેન્શિયલ છે અને મોક્ષ માર્ગ પર ચાલીને હું પણ ભગવાન થઈ શકું છું. એના માટે મને એ ફ્યુચરનું જોઈને અત્યારના જ ભગવાન કહે છે. તો એવું કહેવું, દેટ ઇઝ નિશ્ચય, બરાબર? હવે ખાલી હું ભગવાન છું એમ કહેવાથી મને સમજાયું નહીં, તો શું કહેશે કે ભાઈ જો આ બધા જે છે એ સમ્યક દ્રષ્ટિ જીવો છે, એ શું કરે છે? સાત તત્વનો નિર્ણય કરે છે, પૂજા ભક્તિ આદિ કરે છે. એના પછી આગળ વધીશ તો જો આ મુનિરાજ છે એ શું કરે છે? તો આવી રીતના જંગલમાં રહે છે, 28 મૂળ ગુણનું પાલન કરે છે, તપ આદિ કરે છે, એ બધું કરે છે. એમ આગળ વધીને તું ભગવાન થઈ શકીશ. એ શું છે? એ વ્યવહાર, બરાબર? હવે આ જે નિશ્ચય અને વ્યવહાર આ બે અલગ અલગ એંગલથી કીધું, એ સમજીને જ્યારે આપણામાં આખું પિક્ચર ક્લિયર થઈ જાય, એ આખું પિક્ચર ક્લિયર થઈ જાય ને એને કહેવાય પ્રમાણ. પ્રમાણ એવી વસ્તુ છે જેમાં કોઈ કહેવાનું સ્કોપ નથી, એ આખું પિક્ચર છે. અનધર એક્ઝામ્પલ, જેવી રીતના મને અહીંયાથી વાલ્કેશ્વર જવું હોય તો આપણા જ્ઞાનમાં તો આખું પિક્ચર ક્લિયર છે ને, કેવી રીતના કરવાનું, ક્યાંથી જવાનું, ત્યાંથી સ્ટેશન જવાનું, ત્યાંથી ટ્રેનમાં બેસવાનું, ત્યાંથી અહીંયા ઉતરવાનું, ત્યાંથી ટેક્સી કરવાની, ત્યાંથી અહીંયા જવાનું, રાઈટ? એ આખું પિક્ચર ક્લિયર હોવું એને કહેવાય પ્રમાણ. પણ કહેતી વખતે તો એક જ વસ્તુ કહેવાશે એટ વન ટાઈમ. તો ડાયરેક્ટ તમે કહો છો તો એને કહેવાય નિશ્ચય, અને રાઉન્ડ અબાઉટ વે કહો છો તો ઉભ્યા હોય. સમજાય છે? સમ્યક દ્રષ્ટિ જીવનું જ્ઞાન જ પ્રમાણ કહેવાય. મતલબ જેવી રીતના જે મિથ્યા દ્રષ્ટિ જીવ હોય એને મોક્ષમાં પ્રકાશકમાં વાંચ્યું, ત્રણ પ્રકારની જ્ઞાનમાં ભૂલ થાય છે. કારણ કાર્ય વિપર્ય, સ્વરૂપ વિપર્ય અને ભેદા ભેદ વિપર્ય. એટલે કે કઈ વસ્તુનું કારણ કોણ છે એ જાણતો નથી, કઈ વસ્તુનો ભેદ અભેદ કેવા છે એ જાણતો નથી, અથવા તો જીવનું સ્વરૂપ કેવું છે, પુત્રનું સ્વરૂપ કેવું છે એ જાણતો નથી. હવે જ્યાં સુધી આ જાણતા જ નથી તો એનું જ્ઞાન પ્રમાણ કેવી રીતના કહેવાય? બરાબર? આઈ કાન્ટ હિયર. ભૂત નૈગમ નહીં એટલે કે પાસ્ટમાં આવું થયું હતું એટલે પ્રેઝન્ટમાં એને કંઈક કેવું. જેવી રીતના સપોઝ જે હજી ફર્સ્ટ યર ઓફ મેડિસિનમાં એન્ટર થયો હોય એને આપણે અત્યારથી જ કહી દઈએ ડૉક્ટર સાહેબ. સમજાય છે? હજી તો એ ફર્સ્ટ યર મેડિસિનમાં એન્ટર થયો છે, વી ડોન્ટ ઇવન નો વેધર પાસ થશે કે નહીં, પણ એને પહેલેથી આપણે ડૉક્ટર કહીને બોલાવીએ છીએ. દેટ ઇઝ કોલ્ડ, સોરી, આઈ ગેવ યુ એન એક્ઝામ્પલ ઓફ ફ્યુચર. સોરી સોરી, આઈ ગેવ યુ એન એક્ઝામ્પલ ઓફ ફ્યુચર, કે ફ્યુચરમાં ડૉક્ટર થવાનું છે એટલે પહેલાથી જ ડૉક્ટર કહેવું, અથવા તો પાસ્ટમાં કંઈ આમ હતું એવું પહેલાથી જ કહી દેવું. જેવી રીતના કે સપોઝ કોઈ મુનિરાજ હોય, પણ એ મુનિરાજ પાસ્ટમાં કોઈ રાજા હતા, બરાબર? તો એ હવે તો મુનિરાજ છે ને, પણ હજી એમને રાજા જ કહેવું, દેટ ઇઝ ભૂત નૈગમ નહીં. ફોર એક્ઝામ્પલ, ભરત ચક્રવર્તી છે, રાઈટ? તો એ ચક્રવર્તી તો ક્યારેક હતા, હવે થોડી છે. હવે તો એ મુનિ થઈ ગયા ને ભગવાન બી થઈ ગયા, પણ હજી આપણે કહેવું હોય તો આપણે એમ જ કહીએ કે ભરત ચક્રવર્તી, બિકોઝ હી વોઝ ચક્રવર્તી ઇન પાસ્ટ એટ સમ પોઈન્ટ. એને કહેવાય ભૂત નૈગમ નહીં. સમજાય છે? આગળ વધીએ. આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ ગાથા સેકન્ડ. જો વાંચીએ, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ. એટલે એમ કહીને કોઈને એમ એમ થાય કે ભાઈ આ જૈન ધર્મનું મેઇન ફિલોસોફી શું છે, મેઇન ક્રક્સ શું છે, આટલા બધા શાસ્ત્ર છે, હું આટલા તો ક્યારે વાંચી લઈશ, ક્યારે સમજી લઈશ, મને તો તમે એક સેન્ટન્સમાં બતાવી દો કરવાનું છે, તો આ એક સેન્ટેન્સમાં કહે છે. મે બી ધીઝ ફોર લાઇન્સ ઓર મે બી ધ ફર્સ્ટ થ્રી લાઇન્સ, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઇન એન્ટાયર જૈનિઝમ. સમજાય છે? શું કહે છે? ફર્સ્ટ લાઇન, પર દ્રવ્યન તે ભિન્ન આપ મે રુચિ. પર દ્રવ્યથી ભિન્ન આપ એટલે કે પોતામાં રુચિ એટલે કે ઇન્ટરેસ્ટ હોવો, લાઇકિંગ હોવું, એને કહેવાય સમ્યક્ત્વ ભલા. સમ્યક્ત્વ ભલા એટલે કે અહીંયા સમ્યક દર્શન, ભલા એટલે નિશ્ચય, નિશ્ચય સમ્યક દર્શન છે. પર દ્રવ્યથી પણ વધારે પોતાના આત્મામાં રુચિ હોવી એને નિશ્ચય સમ્યક દર્શન કહેવાય છે. અહીંયા પર દ્રવ્યથી વધારે એટલે કોઈ કમ્પેરિઝન નથી. બેઝિકલી ધ મેસેજ ઇઝ કે અત્યારનો મારો આખો ઇન્ટરેસ્ટ શરીરમાં છે, કેવી રીતના હું વધારે બોડી બિલ્ડર થાઉં, અથવા તો કેવી રીતના હું વધારે થિનર થાઉં, કેવી રીતના મારા વાળ કાળા રહે, કેવી રીતના મારા નખ સારા રહે. ધીસ ઇઝ બીકોઝ મને શરીરમાં જ ઇન્ટરેસ્ટ છે અત્યાર. શરીરથી વધારે જ્યારે આત્મામાં ઇન્ટરેસ્ટ થાય અને વી ધેન વી ડોન્ટ કેર અબાઉટ શરીર, જે થાય છે એ થાય છે પણ હું તો મારા આત્માના. શ્રીમદ રાજચંદ્ર ખ્યાલ છે? એ છે ને જયારે જંગલમાં જઈને આમ ધ્યાન કરતા હતા, કેવા છેલ્લે કેટલા પતલા થઈ ગયા હતા, બરાબર? તેમનું એક બહુ ફેમસ કોટ છે, કોઈએ એમને કીધું કે ભાઈ તમારા શરીરની તો આમ હાલત બગડતી જાય છે, તો એમણે શું જવાબ આપ્યો કે હું તો મારા આત્માના બગીચામાં પાણી સિંચું છું એટલે આ બગીચો સુકાતો જાય છે. એક્ઝેક્ટ કોટેશન મને યાદ નથી પણ ધ મિનિંગ વોઝ સમવટ સિમિલર, કે મારા આત્માનો બગીચામાં ફૂલો ખીલે છે પણ આ બહારનું. હા, કેમ કે તો ફોકસ ઇઝ કમ્પ્લીટલી ઓન આત્મા. સમજે? જ્યારે જીવને પોતાના આત્માનો એટલો બધો મહિમા આવે કે આ શરીર એક જાણે કોઈ બાજુમાં બેઠું હોય ને એના જેવું લાગે, તો એને કહેવાય સમ્યક દર્શન. આગળ વધીએ. સેકન્ડ લાઈન, આપ રૂપ કો જાન પનોસો સમ્યક જ્ઞાન કલા. આપ રૂપ એટલે કે પોતાના જ સ્વરૂપને જાણવું. જાન પનો લખ્યું છે, જાણવું નથી લખ્યું. એકચ્યુઅલી શું છે? હા, જાન પનો એટલે કે જાણતા રહેવું. બેઝિકલી એ જાણવાની જે સ્કિલ છે કે પોતાના આત્માને જાણવાની એક સ્કિલ, એને કહેવાય સમ્યક જ્ઞાન. સમજાય છે? થર્ડ લાઈન, આપ રૂપ મે લીન રહે થિર સમ્યક ચારિત સોય. આજે છે ને આખી દુનિયા બધી ધ્યાનની પાછળ છે, કે ધ્યાનમાં શું લાગે છે લોકોને, ક્યાંય એક જગ્યાએ બેસીને કંઈક આમ સ્થિર કરું, શ્વાસોશ્વાસ પર ધ્યાન આપું, કંઈક પક્ષીઓ ઉડતા હોય એના ઉપર હું કોન્સન્ટ્રેટ કરું તો મારું ધ્યાન થઈ જશે. પણ એ તો બધું તમારું જ જ્ઞાન આપણે બહાર લઈ જઈએ છીએ. આ શ્વાસોશ્વાસ પણ બહાર છે, આત્માની બહાર. સમજાય છે? તો એનાથી મારું ભલું કેવી રીતના થાય? હું તો આત્મા છું, તેમ તો હું ગાંડાંજીમાં દિવાલને જોયા કરું આખો દિવસ તો મારું ધ્યાન થઈ જાય. સમજાય છે? તો ધ્યાન કેવી રીતના થાય? આપ રૂપ મે લીન રહે છે, જે પોતાના જ આત્મામાં સ્થિર થઈ જાય તો એને એને કરેક્ટ ધ્યાન કહેવાય. અને એવા ધ્યાનને સમ્યક ચારિત્ર સોઈ, સમ્યક ચારિત્ર એને કહેવાય છે, બરાબર? અવ્યવહાર મોક્ષમક સુનિયે હેતુ નિયત હોય. હવે આના પછી મોક્ષ માર્ગ કેસે, વ્યવહાર મોક્ષ માર્ગ કેસે. આ પહેલી ત્રણ લાઈન શું છે? નિશ્ચય મોક્ષ માર્ગ છે. સી અગેન ટેકિંગ અ સ્ટેપ બેક, કે આપણને ઓવરઓલ કોન્ટેક્સ સમજાવવું જોઈએ. આપણે આ વાત સેકન્ડ ડાલમાં થઈ ગઈ છે, ફરીથી કરીએ છીએ. કે પહેલી ડાલમાં આપણે શું જોયું? કે જીવ ચાર ગતિના દુઃખો ભોગવે છે, રાઈટ? તો સેકન્ડ ડાલમાં જોયું શું કામ ભોગવે છે? કે જીવને ત્રણ મેઇન ગુણ છે. કયા મેઇન ગુણ છે? શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ. એમાં શ્રદ્ધા ગુણનું ફંક્શન શું છે? માનવું, હું જીવ છું અથવા હું આ શરીર છું એવું માનવું. હવે આજે મારી જાતને હું સૌમિલ છું એવી માન્યતા તો છે કે નહીં? અથવા તમે જે પણ તમારું નામ છે એવી માન્યતા છે કે નહીં કે ભાઈ હું આ છું? એ માન્યતા કોનું, કોની પ્રોપર્ટી છે? શરીરની છે કે આત્માની છે? શરીરની નથી, શરીર તો પુદ્ગલ છે. એનામાં તો જાણવાની તાકાત નથી, તો માનવાની તાકાત ક્યાંથી આવે? સમજાય છે? હા, હું કાંઈ પણ માનું છું કે નહીં, કે આ તડકો સારો નથી, ખરાબ છે, આ હવા સારી છે, એ જે બિલીફ કમ્પોનન્ટ જે છે ને, એ બિલીફ કમ્પોનન્ટ એ શ્રદ્ધા ગુણનું કામ છે, રાઈટ? જ્ઞાન ગુણનું કામ શું છે? જાણવું. હવે કાંઈ પણ ઇમ્પલ્સીસ આપણને આવે છે, એ ઇમ્પલ્સીસ આપણે જાણીએ છીએ, પછી આપણી બિલીફ સાથે કમ્પેર થાય છે, રાઈટ? અને કમ્પેર થયા પછી જો આપણી બિલીફ પ્રમાણે હોય તો આપણને સારું લાગે છે. એ સારું લાગવું એ કોનું ફંક્શન છે? એ સારું લાગવું એ ચારિત્ર ગુણનું ફંક્શન છે, સમજાય છે? અથવા આપણી બિલીફ પ્રમાણે ન હોય તો આપણને ખરાબ લાગે છે, એ લાઇકિંગ ડિસલાઇકિંગ થવું એ ચારિત્ર ગુણનું ફંક્શન છે. હવે અમંગ ઓલ ઓફ ધીસ થ્રી, જે શ્રદ્ધા ગુણ જે માનવું એ સૌથી મોટું કલ્પ્રિટ છે. કેમ કે પ્રોબ્લેમ ક્યાં છે? આપણને આપણું જ્ઞાન પણ જણાય છે અને આ શરીર પણ જણાય તો છે, એટલે જ્ઞાન ગુણ ઇઝ ડુઈંગ ઇઝ જોબ પ્રોપરલી. પણ શ્રદ્ધા ગુણે શું કર્યું કે માનવામાં એમ માની લીધું કે આ હું છું, શરીર હું છું, સમજાય છે? એટલે મેઇન મિસ્ટેક હતી મિથ્યા દર્શન. હવે અહીંયા શું કહે છે કે સમ્યક દર્શન સૌથી પહેલું લીધું ત્રણમાં, કે પરદ્રવ્યથી પહેલાં તો ભિન્ન પોતાના આત્માની શ્રદ્ધા કરો, એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરો. એકવાર સમ્યક દર્શન થઈ જશે પછી જાણવાનું તો એવું જ રહેશે, કાંઈ એવું નહીં થાય કે મને આ વ્હાઈટ કલરની બદલે એકદમ કલરફુલ દેખાવા લાગશે, કે કંઈક આમ મધુર સાઉન્ડ આવવા લાગશે, કંઈક સેન્ટ આવવા લાગશે. કોઈ સમ્યક દ્રષ્ટિને આવું કંઈ વિચિત્ર ન થાય. જેવું જાણવું આપણને છે એવું જ એમને પણ હોય, પણ જસ્ટ દેટ માનવામાં હવે એમને એબ્સોલ્યુટ ક્લેરિટી છે કે આ હું જીવ છું અને આ શરીર મારાથી અલગ છે. જ્યારે આપણે કેવું છે, આપણે એમ માનીએ છીએ કે આ બધું કોમ્બિનેશન, હું આ એક જ છું, એ બેમાં મેઇન ફરક છે. એટલે ઈ જીવ હવે જે પોતાની જાતને શરીર આદિથી અલગ જાણે છે એ એને કહેવાય સમ્યક જ્ઞાન. અને જે હવે જેવું કોઈ પણ એક ઇમ્પલ્સ આવ્યું તો એ ઇમ્પલ્સને મેં મારી માન્યતા સાથે કમ્પેર કર્યું અને સારું ખરાબ માનવા લાગ્યા, ભાવ થવા લાગ્યા, કરેક્ટ? સમ્યક દ્રષ્ટિને શું છે કે એમને જે જ્ઞાન માન્યતા સમ્યક થઈ ગઈ છે તો હવે બહારમાં કોઈ પૂતગલ સારું ખરાબ લાગતું જ નથી. કેમ કે આ જે હવા છે અથવા તો આ પ્રકાશ છે, ઠંડી ગરમી છે, એ બધું તો પૂતગલની પર્યાય છે. તો એ બધું તો જીવ ત્યાં કેવું કેવી રીતે વિચાર કરે છે કે આ પૂતગલ તો હું મારા જ્ઞાનથી જાણું છું અને મારા જ્ઞાનની જ એક પર્યાય છે, મારા જ્ઞાનની પર્યાય છે, એટલે એમાં સારું ખરાબ કંઈ છે જ નહીં, તો કાંઈ રાગ દ્વેષ કરવા જેવું નથી. એટલે સમ્યક દ્રષ્ટિ જીવને બધી જ અવસ્થામાં સમતા રહે છે અને એ સમતા જે છે એને જ સમ્યક ચારિત્ર કહેવાય છે. આટલું સમજાય છે? આપણે બહુ બ્રીફલી એક ઓવરવ્યૂ લીધું કે ભાઈ નિશ્ચય સમ્યક દર્શન શું હોય, આનું ડિટેલિંગ આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું. કોઈને લાસ્ટ ફાઇનલ ક્વેશ્ચન્સ છે? ઘણા લોકો મને પૂછે કે ભાઈ કરવાનું શું. સી આઈ એમ રેઝિંગ ધીસ પોઈન્ટ અગેન એન્ડ અગેન, આપણે પહેલા બી એકવાર આન્સર આપી દીધો છે કે જૈન ધર્મ કરવો હોય તો મોક્ષ માર્ગમાં એન્ટર થવો હોય તો કરવાનું શું? કરવાનું શું? તત્વ વિચાર કરો. જેવી રીતે હું મારી જાતને આ શરીર માનું છું તો એ માનવા માટે મેં કોઈની પૂજા કરી છે, કોઈની ભક્તિ કે કંઈ કરી છે, કંઈ ઉપવાસ આદિ કર્યા છે કે હું આ શરીરને મારું માનું? નહીં ને. તો એ માન્યતા છોડવા માટે બી ઉપવાસ આદિ કરવાની જરૂરત નથી, એ તો થશે ઓટોમેટિકલી. સી એ ઉપવાસ આદિ કરવું, પૂજા આદિ કરવું એ વ્યવહાર માર્ગ છે. જે સાવ દૂર હતા એને ત્યાંથી હટાવીને અહીંયા લાવવા માટે કીધા હતા. હવે આપણે તો આવી ગયા છે ને, આપણે તો જૈન ધર્મમાં આવી ગયા છે, મંદિર આદિ આવીએ છીએ, પાઠશાળા આદિ અટેન્ડ કરીએ છીએ, તો આપણે તો આગળ વધવાનું છે. તો આગળ કેવી રીતના વધવાનું? જે શાસ્ત્રમાં આત્માનું સ્વરૂપ કીધું છે એવું વિચાર કરો, એવું વિચાર કરીને આપણી માન્યતા સાથે કમ્પેર કરો અને કમ્પેર કરીને આપણી માન્યતા સુધારવાની છે. એટલે આખું કામ જ્ઞાનમાં જ થાય છે, સમજાય છે? આના ઉપર વિશેષ ચર્ચા કરશું, આપણો ટાઈમ આજે અહીંયા પૂરો થાય. જીનવાણી સ્તુતિ કરીએ. હે જીનવાણી મારતી તો હી જપો દિન રે, જો તેરી શરણાગ રહે સો પાવે સુખ છે, જીનવાણી કે જ્ઞાન છે સૂજે લોકાલો, સો વાણી મસ્તક રમો સદા દે તમે. બોલો જીનવાણી માં જય.